तो पण मिथ्या मान्यता छे। त्रीजामां ए वात कही કે ધ્રુવ ઉપાદાનને અને નિમિત્ત કારણને ન માને અને એકલા ક્ષણિક ઉપાદાન કારણને જ માને તો પણ વાત બરાબર નથી. એટલે કે પૂર્વની પર્યાય હતી એમાંથી જ થાય અને ધ્રુવની કઈ જરૂર નહીં એવું તો કેવી રીતે બને? ધ્રુવ તો રહે જ અને ચોથાની અંદર નિમિત્ત કારણને જ માને અને ધ્રુવને અને ક્ષણિક ઉપાદાન કારણને ન માને. એટલે એ રીતે ચારે ચારની અંદર એક એકને છોડીને જો વાત કરવામાં આવે તો એ બરાબર નથી, અથવા તો બેને છોડીને વાત કરીએ તો એ વાત બરાબર નથી, ત્રણે ત્રણ હોય. એટલે એક તો વાત આ સમજાવવી છે, આમાં આ સિદ્ધાંત રહેલો છે કે ત્રણે ત્રણ હોય, ઉપાદાન કારણ હોય અને એમાં પણ ક્ષણિક ઉપાદાન કારણ પણ હોય, નિમિત્ત કારણ પણ હોય. અને નિમિત્ત કારણ આપણને જુદા જુદા પ્રકારના જે દર્શાવ્યા એ બધા આપણે જાણીએ છીએ, એ બધા ખરેખર કારણ નથી હોતા, એને લીધે થઈ એને કઈ થતું નથી. જેમ કે એ બલાદાન હોય, અવલંબન હોય કે ઉપચાર કારણ હોય, એ બધા જે છે તે નિમિત્ત કારણો છે. ઘણા પ્રકારે આપણને નિમિત્ત કારણ આપણને સમજાવવામાં આવ્યા, પણ એ નિમિત્ત કારણોથી ખરેખર કંઈ થતું નથી. પણ નિમિત્ત વિના કાર્ય થાય છે એમ નથી, નિમિત્ત કારણ હોય જ છે, નિમિત્ત કારણ હોય જ છે. એટલે અહીંયા એ વાત અહીંયા સમજાવી છે કે બધું હોય છે, એટલે યથાર્થ જેમ છે તેમ સમજ રાખવી જોઈએ. એની ઉપર એવો આરોપ ના અપાય કે નિમિત્તને કારણે થયું છે એમ નહીં, એ સમજવાનું છે કે નિમિત્ત કોને કહેવાય અને નિમિત્ત શું કરે. એટલે સૌથી સારો અને સહેલો રસ્તો તો એ છે કે એક વાત યાદ રાખી હંમેશા કે જેમ ધર્માસ્તિકાએ ચાલતા પદાર્થને કે ચાલ જે ગતિ કરી રહ્યો એવો જીવ એને એ ગતિ કરવામાં નિમિત્ત થાય ત્યારે એ શું કરે? ખરેખર કંઈ કરતું નથી, એ નિમિત્ત છે. એટલે ધર્માસ્તિકાયવત ધર્માસ્તિકાયની જેમ બધા નિમિત્તોને લઈ લેવા કે ખરેખર કંઈ કરતા નથી, ચાલતા પદાર્થને ચાલતો રહેવા દે, એમાં ધર્માસ્તિકાય કંઈ કરતું નથી. એટલે એ ધર્માસ્તિકાયવત બધા જ નિમિત્તને આપણે જો માનીને વિચાર કરીએ તો ઘણી બધી ઉપાધિઓ ઓછી થઈ જાય કે એ ભાઈ જે થાય છે તે થવા દે છે, બસ એટલું જ એનું કારણ છે. એ નિમિત્ત કારણ જે છે એને લીધે કંઈ થતું નથી, એ વખતે હાજર હોય છે અને એની હાજરીમાં કાર્ય થાય છે. તો ઝઘડા બધા મટી જાય, દ્વેષ મટી જાય, રાગ મટી જાય. એટલે મૂળ વાત આ યાદ રાખવી. અને એ હોય, નિમિત્ત કારણ હોય જ, કંઈ પણ થાય ત્યારે નિમિત્ત હોય જ, પણ એને કેટલું જોર આપવું એ સમજવાની વાત છે. બિલકુલ કાઢી નાખશો તો નહીં ચાલે, પણ એની ઉપર જોર પણ આપવું નહીં. ઉપાદાન કારણને મૂળ કારણ સમજવું, ક્ષણિક ઉપાદાન કારણને પણ એની એટલી જેટલી એની યોગ્યતા છે એટલું જ સમજવું, પછી એથી આગળ વધારે નહીં. જે ધ્રુવ ઉપાદાન કારણ છે, જે નિત્ય રહેવા વાળું કારણ છે, એને એને કાઢી નાખીએ એમ પણ ન હોય. એટલે આ મોટામાં મોટો સિદ્ધાંત છે. બીજું અહીંયા સમજાવે છે કે ઉપાદાનનું કાર્ય ઉપાદાનથી જ થાય છે. નિમિત્ત કારણ કાર્યકાળે હોય છે, એટલે જયારે કાર્ય થાય એ સમયે નિમિત્ત કારણ હોય છે, પણ કાર્ય તો થાય છે ઉપાદાનથી જ. ઉપાદાનનું કાર્ય ઉપાદાનથી જ થાય, એને માટે બીજું કોઈ કરી શકે નહીં. અને એ વખતે એ સમયે એ કાર્ય થાય તે વખતે નિમિત્ત હોય છે, નિમિત્ત કારણ હોય છે, પણ તે નિમિત્ત કારણની રાહ જોવી પડે કે તેને મેળવવા પડે એમ કોઈ માને તો તે માન્યતા મિથ્યા છે. હજી કેટલાક લોકોને જૈનોમાં એવી માન્યતા વર્તે છે કે એવું નિમિત્ત મળે ત્યારે થાય ને, નિમિત્ત નથી મળતું, એમને નિમિત્ત નથી મળતું એ વાત છે. પણ એ તત્વનો વિચાર ના કર્યો હોય ને, તત્વજ્ઞાનને બરાબર જેમ છે તેમ સમજ્યા નથી ને, એટલે એમ બોલે છે. ખરેખર જયારે કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે, કોઈ નિમિત્તને કારણે તેને કાર્ય અટકી જાય છે એમ નથી. એ કાર્ય નથી થતું તો એમ સમજવાનું કે એ વખતે એનું ઉપાદાન તૈયાર નથી એટલે કાર્ય નથી થતું. એટલે કે નિમિત્તને મેળવવા માટેના પુરુષાર્થ કરવા પડે, નિમિત્તને લાવીએ ને પછી કાર્ય થાય ને, ના એવું હોતું જ નથી. ઉપાદાન તૈયાર હોય ત્યારે નિમિત્તો મળે, જગતમાં નિમિત્તો તો પડ્યા જ છે, નિમિત્તોનો કોઈ પાર નથી. ખૂબ નિમિત્તો છે જગતમાં, જોઈએ એટલા નિમિત્તો છે. દરેક વસ્તુ માટે, દરેક કાર્ય થવા માટે નિમિત્તો તો ઢગલાબંધ પડ્યા જ છે, પણ ત્યારે એનું ઉપાદાન નથી માટે કાર્ય નથી થતું. એટલે ઉપાદાનનું કાર્ય ઉપાદાનથી જ થાય છે. નિમિત્ત કારણ કાર્યકાળે હોય છે, પણ તે નિમિત્ત કારણ ની રાહ જોવી પડે કે તેને મેળવવા પડે એમ કોઈ માનતું હોય તો એ મિથ્યા માન્યતા છે. ત્રીજું, નિમિત્ત પર છે. ઉપાદાન જે છે એમાં જે કાર્ય થાય ત્યાર પછીથી નવી પર્યા થાય એને આપણે ઉપાદેય કહીએ છીએ. એટલે એ તો બંને એક જ છે, દ્રવ્ય એક જ છે. જયારે નિમિત્ત છે એ તો જુદું દ્રવ્ય છે, એ તો પર વસ્તુ છે. એટલે નિમિત્ત પર છે તેથી તે મેળવી શકાતું નથી. બીજા દ્રવ્યને તમે મેળવો કેવી રીતે? તમે તમારા પોતાના દ્રવ્યમાં પહોંચો પણ બીજા દ્રવ્ય સુધી પહોંચો નહીં તમે. એમાં તમારું વ્યાપ હું થતું નથી. વ્યાપ વ્યાપક સંબંધ સ્વદ્રવ્યમાં જ હોય, પોતાના દ્રવ્યમાં વ્યાપ વ્યાપક પણ સંબંધ હોય, અન્ય દ્રવ્યો સાથે વ્યાપક પણ હોય જ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચે વ્યાપે નહીં. એટલે નિમિત્ત પર છે તેથી તે મેળવી શકાતું નથી. છતાં કોઈ બાહ્ય સામગ્રી રૂપ નિમિત્ત કારણો શોધવાના નિરર્થક કાર્યમાં રોકાય તો તેને આકુળતા થયા વિના રહે નહીં. છતાં પણ એ કોઈ એમ એ બાહ્ય નિમિત્તો પર પદાર્થો જે છે એ નિમિત્તોને મેળવવા માટે થઈ અને એ રોકાઈ રહે, એમાં એનો સમય બગાડે, એનું વીર્ય એમાં ઉલસી રહે, એનો પુરસાદ ખોટો કર્યા કરે તો એને આકુળતા થાય પણ કાર્ય તો થાય નહીં. એ નકામો પ્રયત્ન થાય પણ એને જે કાર્ય કરવું છે એ થાય નહીં. એટલે નિમિત્તને મેળવવાનો નિમિત્તનો જે પ્રયત્ન કરવામાં આવે અથવા તો એવી દ્રષ્ટિ જે ઘણાને મનમાં બંધાઈ ગઈ છે કે નિમિત્ત વિના થાય નહીં ને નિમિત્ત માટે જ પ્રયત્ન કરે, મૂળ વાતને ભૂલી જાય, પોતા માટે થઈ અને પોતાનામાં જે પડેલું છે એને ભૂલી અને બાહ્ય નિમિત્તોમાં જ એ રોકાઈ રહે તો પછી એ પોતાનું કાર્ય કરી શકે નહીં. પોતાનું મૂળ સ્વરૂપ જેવું છે એ સ્વરૂપને સમજી એમાં બધી શક્તિ વીર્ય બધું પડ્યું છે અને એને ઉપાદાન સમજી અને એનો પુરસાદ કરશે તો યોગ્ય પુરસાદ બરાબર થશે તો એ વખતે એને નિમિત્ત મળી જશે. સદગુરુનું નિમિત્ત જરૂર હશે તો સદગુરુનું નિમિત્ત મળશે, શાસ્ત્રનું નિમિત્ત જરૂરી હશે તો શાસ્ત્રનું નિમિત્ત પણ મળશે, પ્રતિમાનું નિમિત્ત જરૂરી હશે તો પ્રતિમાનું નિમિત્ત મળશે. એટલે જેવું યોગ્ય નિમિત્ત ઉચિત નિમિત્ત જેવું જરૂરી હશે એવું નિમિત્ત ત્યારે હાજર થઈ જ જશે, એ મળી જ રહેશે. એ ક્યાંય અટવાયો હશે ધર્મ કરવા માટે થઈ અને એને મનમાં એ જ વિચાર ચાલતા હું કેમ કરીને આ વસ્તુની પ્રાપ્તિ કરું કે ધર્મની પ્રાપ્તિ કરું, એવું ખૂબ અંદરમાંથી જે એનો પુરસાદ ઉપડ્યો હશે તો પછી એને નિમિત્ત તો મળી જશે. કોઈને કોઈ એને માર્ગદર્શક સમજાવવા વાળા મળી જશે, એમાં કંઈ એવું નથી કે ન મળે. એને કોઈ કોઈ કાળ કે કોઈ ક્ષેત્રની કોઈ મર્યાદા નડતી નથી. ગમે ત્યાં બેઠા હોય ને, અહીંયા ભારતમાં બેઠા હોય એવા જીવો શાસ્ત્રનો અભ્યાસ નથી કરી શકતા કેમ કે એમનું ઉપાદાન જાગ્યું જ નથી, એમને એ તરફ રૂચિ ઉપડી જ નથી ને એનો પુરસાદ ઉપડ્યો જ નથી. એટલે એમની પાસે પુસ્તક પણ હોય ઘરમાં જ પડ્યા હોય શાસ્ત્ર અને એવી સીડી પણ હોય બધું જ હોય પણ છતાં પણ એ કંઈ શાસ્ત્રનો અભ્યાસ કરી શકે છે એવું નથી. જ્યારે એને બદલે ભારતથી દૂર બેઠેલા, અમેરિકામાં બેઠેલા કે ઇંગ્લેન્ડમાં બેઠેલા એવા જેને ઉપડ્યું છે પોતાનું ઉપાદાન એ શાસ્ત્રનો અભ્યાસ બરાબર સારી રીતે કરે છે એટલે કોઈ સ્થળનો પણ એમાં કોઈ વાંધો નથી. કોઈ રીતે બીજો કોઈ નિમિત્તો જે છે એને લીધે થઈને અટકતો નથી કે હવે અહીંયા આપણે ભારતથી દૂર બેઠા ને આપણને કેવી રીતે મળે, ના એવું નથી. એને નિમિત્ત મળી જ જાય છે, એને કોઈને કોઈ આવી અને એને સમજાવવા વાળો એ મળી જાય છે, એને પુસ્તક મળી જાય છે, એને પ્રવચનનો મળી જાય છે, સીડી મળી જાય છે અને સીડીમાંથી નથી સમજ પડતી બે વાર ચાર પાર વિચાર કર કરે છે ત્યાં કોઈક એવું નિમિત્ત મળી જાય છે કે જેમાંથી એને એ સમજાઈ જાય છે. એટલે આ વાત જે છે તે બરાબર સમજવા જેવી વાત છે. નિમિત્તને લીધે કોઈ રોકાઈ રહેતું નથી અને એવો નિમિત્ત માટેનો પુરસાદ કરવામાં આવે તો એ નરી મૂર્ખાઈ છે. ચોથું કહે છે કે નિમિત્ત સાથેનો સંબંધ એક સમય પૂરતો હોય છે એમ સૂક્ષ્મ દ્રષ્ટિવાન જાણે છે. નિમિત્ત સાથેનો જે સંબંધ જે છે એ સંબંધ એક સમય પૂરતો હોય છે. નિમિત્ત સાથેનો સંબંધ એક સમય પૂરતો હોય છે એમ સૂક્ષ્મ દ્રષ્ટિવાન જાણે છે. છદ્મસનો જ્ઞાન ઉપયોગ અસંખ્યાત સમયનો છે માટે નિમિત્ત મેળવવાની શોધ નિરર્થક છે. જયારે કાર્ય થાય ત્યાર પૂરતું એને નિમિત્ત કહેવાય, પછી એને નિમિત્ત પણ કહેવાતું નથી. એટલે જેને બરાબર દ્રષ્ટિ છે, સૂક્ષ્મ દ્રષ્ટિવાળો છે, જ્ઞાની છે, એ પ્રમાણે જાણે છે. અને છદ્મસ્થનો જ્ઞાન ઉપયોગ અસંખ્યાત સમયનો છે, માટે નિમિત્ત મેળવવાની શોધ નિરર્થક છે. છદ્મસ્થ જે છે, પૂરો જ્ઞાની, પૂરેપૂરી જ્ઞાનની દશા જેની વર્તતી નથી, એનો જ્ઞાનનો ઉપયોગ એ કેટલા બધા સમયનો છે, અસંખ્યાત સમયનો છે, જ્ઞાન સાથે જોડાયેલો રહે છે. એટલે એને માટે એને એટલે એ રીતે જોવા જઈએ તો નિમિત્તને શોધ કરવા, નિમિત્તને મેળવવા માટેનું બધું નકામું છે. જ્યારે કાર્ય કરે છે અને ઉપાધિ થાય છે, એટલે જે કાર્ય થાય છે એ સમય પૂરતો એ નિમિત્ત સાથેનો સંબંધ ગણાય. પછી કાર્ય થઈ ગયું એટલે નિમિત્ત છે એની સાથેનો કોઈ સંબંધ રહેતો નથી, પછી એને નિમિત્ત પણ કહેવામાં આવતું નથી. જ્યારે આ એક સમય પૂરતો એ નિમિત્ત સાથેનો સંબંધ હોય તો પછી જે છદ્મસ્થનો જ્ઞાનનો ઉપયોગ જે છે એ અસંખ્યાત સમયનો છે. તો એ રીતે જોવા જઈએ તો પછી નિમિત્તને શોધવાનો અર્થ શું રહ્યો? જ્ઞાન જે છે, જ્ઞાન માટેનો ઉપયોગ જે છે એ તો કંઈ એક સમયનો હોતો નથી, એ તો ઘણા સમયનો હોય છે. આ જે એક સમયનો જે સંબંધ છે એ વાત તો જ્ઞાની જાણે છે. અને હવે જે છદ્મસ્થ છે એટલે કે જે સાધક છે એનો ઉપયોગ જ્ઞાન રૂપે થયો છે, તો એ ઉપયોગ પણ એક સમય કરતા તો વધારે જ અસંખ્યાત સમયનો હોય છે. તો પછી એમાં એ વખત માટે એક સમય એનો જેનો સંબંધ જેની સાથે રહે છે એવું નિમિત્ત મેળવવાનો પ્રયત્ન જે છે એ અર્થ વગરનો છે, એનો કોઈ અર્થ જ રહેતો નથી, એ નિરર્થક છે. પાંચમું અહીંયા કહે છે કે નિમિત્ત પોતાનું ઉપાદાન છે અને સ્વ ઉપાદાન તરીકે પોતાનું કાર્ય પોતામાં કરે છે. નિમિત્ત તરીકે આપણે જે લઈએ છીએ એ કોઈક વસ્તુ છે અને એ એક ક્રિયા બીજી ચાલી રહી છે એને માટે નિમિત્ત કારણ બને છે, એ વાત બરાબર છે. પણ એ પર વસ્તુ કોઈક પદાર્થ છે તો એ પોતે પોતાની ક્રિયા પણ કરતું તો હોય જ ને. એટલે નિમિત્ત જે છે એને પણ પોતે પોતે ઉપાદાન થઈને પોતે પોતાનું કંઈક કાર્ય તો કરી જ રહ્યું છે. હવે જો તે પોતે પોતાનું કાર્ય કરશે તો પરનું કાર્ય કરવા જશે. એટલે જો એ પર ઉપાદાનનું બીજા ઉપાદાનનું કાર્ય અંશે પણ કરે, અર્થાત પર ઉપાદાનને ખરેખર અસર કરે, તેને ટેકો આપે, તેના ઉપર પ્રભાવ પાડે, એની ઉપર ઇન્ફ્લુઅન્સ કંઈ એની ચાલતી હોય તો પછી તેને અથવા તો તેને કોઈ રીતે લાભ કરે, નુકસાન કરે, મદદ કરે, બળ આપે, કંઈ પણ કરે, તો પછી શું થાય કે નિમિત્ત એકની સાથે બે કાર્ય કરે છે એમ થયું. એક તો પોતાનું કાર્ય કરે છે અને બીજાનું જે નિમિત્ત બને છે એનું પણ એ કાર્ય કરે છે, બીજા પર ઉપાદાનનું પણ કાર્ય કરે છે એમ એનો અર્થ થાય. પણ એવું તો થઈ શકે નહીં. કેમ ન થઈ શકે? અહીંયા કહ્યું છે બરાબર, સારી રીતે સમજાવ્યું છે કે એમ જે માને છે એ દ્વિક્રિયાવાદી હોવાથી તે અર્યંત મતનો હું માનનારો નથી. એક સાથે એક સમયમાં બે ક્રિયા થઈ શકે નહીં, દ્વિક્રિયાવાદી. એનો અર્થ શું છે કે એક જ સમયમાં બે પ્રકારની ક્રિયા, બે ભિન્ન ક્રિયાઓ કોઈ દ્રવ્ય કરી શકે નહીં. એક દ્રવ્ય પોતે પોતાની ક્રિયા કરે અને બીજી બીજા દ્રવ્યની ક્રિયા કરે એવું થઈ શકે નહીં. એટલે જેને આપણે નિમિત્ત માનીએ છીએ એ પદાર્થની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તો એ પદાર્થ પોતે પોતાની ક્રિયા કર્યા કરે અને બીજાના માટે એ નિમિત્ત બને છે ત્યારે એ બીજાનું કંઈ કાર્ય કરતું નથી, એમ અહીંયા સમજાવવું છે. અને એવું થઈ શકે નહીં, કેમ કે એક સમયમાં એ બે જાતની ક્રિયા કરી શકે નહીં. છઠ્ઠું, ગતિમાન આદિ નિમિત્તોને અસદભૂત વ્યવહાર નહીં, નિમિત્ત કરતા હેતુ કરતા કહેવામાં આવે છે. બીજા નિમિત્તોથી તેનો પ્રકાર જુદો બતાવવા માટે તેમ કહેવામાં આવે છે, પણ તે નિમિત્ત ઉપાદાનનું કાંઈ પણ કામ ખરેખર કરે છે એવું જ્ઞાન કરાવવા માટે નથી. આપણે આ ગતિમાન નિમિત્તની વાત આપણે કરી ગયા છીએ કે ગતિમાન જે નિમિત્ત છે એ પણ નિમિત્ત જ છે, ખરેખર એ કંઈ કરતું નથી, પણ એ બીજા નિમિત્ત કરતા જે રીતે જુદું છે એટલા માટે એને એ રીતે કહેવામાં આવે છે. બીજા નિમિત્તોથી એનો પ્રકાર જુદો બતાવ્યો છે એટલા માટે એને કહેવામાં આવે છે. પણ તે નિમિત્ત એ ઉપાદાનનું કાંઈ પણ ખરેખર કરે છે એવું જ્ઞાન કરાવવું છે એમ નથી, એટલા માટે એમ કહેવાય છે એમ નથી. સર્વ પ્રકારના નિમિત્તો ઉપાદાન પ્રત્યે ધર્માસ્તી કાયવત ઉદાસીન કારણો છે. આપણે શરૂઆતમાં જ આ વાત કહી કે બધા જે નિમિત્તો છે એ કેવા છે, ધર્માસ્તી કાયવત એટલે ધર્માસ્તી કાયની જેમ, એ બધા ઉદાસીન કારણ છે, એટલે કે ખરેખર કંઈ કરતા ન હોય એવા જ છે. ધર્માસ્તી કાય ખરેખર કંઈ કરતું નથી, એ પોતે પોતાની ક્રિયા કરે છે, પણ એ આ જીવનું કે ભૂતગળનું કંઈ કરતું નથી. જીવ પોતે પોતાની રીતે ગતિ કરે છે ત્યારે એ નિમિત્ત કારણ કહેવાય છે ધર્માસ્તી કાય, પણ એ ગતિ કરાવતું નથી. એટલે બધા જ નિમિત્તોને ધર્માસ્તી કાયવત ઉદાસીન માનવા એ જ મોટામાં મોટું તત્વજ્ઞાન છે. બીજું બધું ભૂલી જવાય, એના પ્રકાર ભૂલી જવાય, બધું ભૂલી જવાય તો કઈ વાંધો નહીં, પણ આ ભૂલાવવું ના જોઈએ કે બધા જ નિમિત્તો છે તે ઉદાસીન છે. એ ખરેખર ઉદાસીન કોને માટે, બીજા માટે. પોતાનું કાર્ય તો કરે જ છે, પણ બીજાનું કાર્ય કરવામાં એ ઉદાસીન છે, એ કરતા નથી, માત્ર એમની હાજરી હોય છે એમ લેવું. એના પછી સાતમું છે, આ ઇષ્ટોપદેશમાંથી લેવામાં આવ્યું છે. એના પછી સાતમું છે કે જીવ ઉદગળ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયની ઉપસ્થિતિ ન હોય એમ બને નહીં. એટલે નિમિત્ત તો હોય, ધર્માસ્તિકાય તો હોય, જયારે ગતિ થાય ત્યારે એ હોય. તેમ જયારે ક્ષણિક ઉપાદાન કાર્ય માટે તૈયાર હોય, ક્ષણિક ઉપાદાન એટલે આપણે પૂર્વની પર્યાય જે લઈએ છીએ ને ક્ષણિક ઉપાદાન કહીએ છીએ, તો એ જયારે ક્ષણિક ઉપાદાન કાર્ય માટે તૈયાર હોય ત્યારે અનુકૂળ નિમિત્ત ઉપસ્થિત ન હોય એમ બને નહીં. એટલે એ વખતે એવું નિમિત્ત હાજર હોય જ, કેમ કે ક્ષણિક ઉપાદાનમાં કેવું છે કે ક્ષણિક ઉપાદાન આપણે કોને કહીએ છીએ કે પૂર્વની પર્યાયને, એટલે એ પૂર્વની પર્યાય પછી બીજી પર્યાય તો એક જ સમયમાં થવાની છે. પૂર્વની પર્યાય જે છે એના પછીના સમયે ઉત્તર પર્યાય બીજી પર્યાય છે, એટલે કે કાર્ય થાય છે. પહેલી પર્યાય હતી એનો નાશ થઈને બીજી પર્યાય થઈ ત્યારે કાર્ય થયું એમ આપણે કહીએ છીએ, તો એ પહેલાની પર્યાય હતી એને આપણે ક્ષણિક ઉપાદાન કહીએ છીએ. અને એ ક્ષણિક ઉપાદાન ત્યારે જ એને કહેવાય કે એના પછીની બીજી પર્યાય નેક્સ્ટ પર્યાય જે છે એ કાર્યરૂપે થવાની હોય તો જ કહેવાય. એટલે એનો અર્થ એ થયો કે ક્ષણિક ઉપાદાન જયારે છે એને પણ આપણે એ પર્યાયને ક્ષણિક ઉપાદાન કહીએ છીએ ત્યારે એ કાર્ય નક્કી થાય જ છે, અને એ વખતે પછી અનુકૂળ નિમિત્ત એ હોય જ છે, તો જ એને ક્ષણિક ઉપાદાન કહેવાય. આઠમું કહ્યું છે, નિમિત્ત કારણ ઉપાદાન કારણ પ્રત્યે નિશ્ચયે ખરેખર અકિંચિત કર કાંઈ નહીં કરનારું છે. ઉપાદાન કારણ પ્રત્યે કંઈ કરનારું નથી, અકિંચિત કર કાંઈ નહીં કરનારું છે. તેથી તેને નિમિત્ત માત્ર અથવા બલાદાન માત્ર અથવા સહાય માત્ર અહેતુવત એવા કોઈ પણ શબ્દથી સંબોધવામાં આવે છે. એ પછી ઉપચાર પણ માત્ર પણ કહેવામાં આવે છે. એ ગમે તે કહીએ પણ એ બધા જ કોઈ પણ પ્રકારે જે નિમિત્ત છે એ ઉપાદાનની અંદર કંઈ કરતું નથી, જે ક્રિયા થાય છે એની અંદર કંઈ કરતું નથી. ઉપાદાન જે છે એ કાર્ય કરે છે, ઉપાધેય છે એ ઉપાધેયમાં કંઈ કરતું નથી. અથવા તો એમ કહીએ કે નૈમિત્તિક જે કાર્ય થયા પછીથી જે ફળ મળ્યું, પરિણામ મળ્યું એને નૈમિત્તિક કહીએ છીએ, તો એ નૈમિત્તિકમાં આ નિમિત્તનું કંઈ કરવા પણ છે જ નહીં. એના પછી નવમું છે કે નિમિત્ત એમ જાહેર કરે છે કે ઉપાદાનનું કાંઈ કાર્ય મેં કર્યું નથી, મારામાં તેનું કાર્ય કરવાની શક્તિ નથી, પણ તે કાર્ય ઉપાદાને એકલાએ કર્યું છે. દસમું કહ્યું છે કે નિમિત્ત વ્યવહાર અને પરદ્રવ્ય છે ખરા, નિમિત્ત વ્યવહાર અને પરદ્રવ્ય છે ખરા, પણ તે આશ્રય કરવા યોગ્ય નથી, તેથી તે હેય છે. નિમિત્ત કારણ કહો કે વ્યવહાર કારણ કહો કે પરદ્રવ્ય છે, અને એ પરદ્રવ્ય જે છે એ આશ્રય કરવા યોગ્ય નથી. આશ્રય તો પોતાના ત્રિકાળી સ્વરૂપનો જ હોય. નિમિત્ત તરીકે સામે તીર્થંકર ભગવાન બિરાજ્યા હોય અને એમના નિમિત્તે સમ્યક દર્શન થાય, છતાંય એને નિમિત્ત કારણ કહેવાય અને આશ્રય કરવા યોગ્ય ન કહેવાય. જો આવું કહીએ તો ઘણા જૈનો ઉભા થઈ જાય. અણાજી નો ઉભા થઈ જાય, અડધું સમજાવો એને એ ઉભા થઈ જાય, તત્વજ્ઞાન ન સમજાવે એ કે શું વાત કરો છો, સામે સિમંદર પ્રભુ બેઠા છે ને તમે એમ કહો છો કે એમના નિમિત્તે અહીંયા સમ્યક દર્શન થયું, છતાં પણ તમે એમ કહો કે એમનો આશ્રય કરવા યોગ્ય નથી, કેવી વાત કરો છો, લોકોને ખોટું લાગી જાય, તત્વજ્ઞાન ન સમજાવે તો ખોટું લાગી જાય, પણ જો રાત સમજાવો તો એને બરાબર ખ્યાલ આવે કે સમ્યક દર્શન થાય છે તે જીવની પર્યાયમાં થાય છે, એ પર્યાય છે સમ્યક દર્શનની, એ જયારે થાય છે ત્યારે એ સમયની એ પર્યાય સમ્યક દર્શન રૂપે છે, અને એ પર્યાય જીવની પોતાની છે, આત્માની પોતાની એ પર્યાય છે, આત્મા એ રીતે પરિણમે છે. જે વખતે નિમિત્ત તરીકે સામે સિમંદર પ્રભુ છે તો બરાબર છે, એમાં કોઈ વાંધો નથી, અને હવે જો એ સમ્યક દર્શનની પર્યાય જે થઈ એ થઈ તો કોના આશ્રયે થઈ એમ જો પૂછવામાં આવે તો સિમંદર પ્રભુના આશ્રયે થઈ કે પોતાના સ્વરૂપના આશ્રયે થઈ, પોતાના સ્વરૂપના આશ્રયે થઈ, સિમંદર પ્રભુના આશ્રયે તો કેવી રીતે જવાય, સિમંદર પ્રભુ તો દ્રવ્ય જુદું છે, આ આત્માથી એ આત્મા જુદો છે, બે દ્રવ્ય એક છે જ નહીં, બે દ્રવ્ય જુદા છે તો આ દ્રવ્ય એમનો આશ્રય કેવી રીતે કરે, પરંતુ એમને જે વાણીમાં જે સત્ય પ્રકાશ છે ને જે રીતે એમણે કહ્યું છે એ રીતે આપણે સમજવાનું છે, એમણે જે રીતે સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એ પ્રાપ્ત કરવાની રીત એમણે બતાવી છે કે તું તારા સ્વરૂપમાં જા, તારું નિર્મળ શુદ્ધ ત્રિકાળી સ્વરૂપ છે એનો તું આશ્રય કર તો તને શુદ્ધતા પ્રગટ થશે, સમ્યક દર્શન થશે, સમ્યક જ્ઞાન થશે, અને પછી એમાં તું સ્થિર થઈશ તો સમ્યક ચારિત્ર થશે. મેં પણ એ જ રીતે બધું કર્યું છે, મેં એ રીતે જ મારા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, આવું સિમંદર પ્રભુ આપણને કહે છે, એમની ઓમકાર ધ્વનિમાં આ જ વાત મર્મરૂપે આવી છે, પણ એને આપણે પકડતા નથી, અને આપણે સિમંદર પ્રભુ મને કંઈક કરી આપે, એમની ભક્તિ કરવાથી મને કંઈક થાય, તો સિમંદર પ્રભુ પોતે જ એમ કહે છે કે ભાઈ તું શું કરે છે, તું કોનો આશ્રય કરે છે, તારે પોતાના સ્વરૂપમાં જવું જોઈએ, તું મારી વાતને માન, મારી વાતને સ્વીકાર, સ્વીકાર એટલે કે તું જેમ મેં કર્યું છે એવી રીતે તું કર તો મારી વાતને તે સ્વીકારી કહેવાય, પણ આશ્રય તો પોતાના સ્વરૂપનો જ હોય, બીજાના સ્વરૂપનો આશ્રય થઈ શકે જ નહીં, એટલે આશ્રય કરવા કોણ છે, આશ્રય કરવા યોગ્ય કોણ છે, ઉપાદાન છે તે જ આશ્રય કરવા યોગ્ય છે, પણ જે કઈ નિમિત્ત છે તે બધા નિમિત્તો જ છે અને એનો આશ્રય થઈ શકતો પણ નથી, ખરેખર તો એમાં જઈ શકાતું પણ નથી, એ તમારી કોઈ ક્રિયા કરી શકતા પણ નથી, પણ તાત્પર્ય શું છે એ વસ્તુનું તાત્પર્ય સમજવું જોઈએ કે ભગવાનની વાણી છે તો એમાં શું છે, આશ્રય ક્યાં કરવાનો છે, તો ભગવાનની વાણીને સાંભળી સ્વીકારી સમજવી, એટલે એવા દ્રવ્ય શ્રુત જે છે એનું મનન ચિંતન કરતા કરતા એ વિકલ્પરૂપ દશા છે, એમાંથી પછી નિર્વિકલ્પરૂપ દશામાં પોતાના સ્વરૂપના આશ્રયે પોતે સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે, અને એમાંથી આગળ વધતા વધતા સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર અને પછી કેવળ જ્ઞાન પણ ત્યાં પોતાના સ્વરૂપના આશ્રય જ કરવાનું છે, આ વાત છે, તેને બદલે એ ઊંધું લઈને બેઠો છે, એ વિનય કરે છે, ભક્તિ કરે છે, પૂજા કરે છે, પણ પ્રભુએ જે કહ્યું છે એમાં હું કંઈ કરતો નથી, આને માટેની એક વાત મને યાદ આવે છે, ઘણી વાર હું કહું છું કે ફરી પાછી અત્યારે એ વાત કરીને પછી સાથે આપણે પૂરો કરીએ કે બે સ્ટુડન્ટ છે, એમાંનો એક સ્ટુડન્ટ છે એ જેમ ટીચર નોટ લખાવે જેમ ભણાવે એ પ્રમાણે બરાબર ભણે છે, જેમ હોમવર્ક આપે એ પ્રમાણે હોમવર્ક પણ કરે છે, બધું બરાબર કરે છે, એ રીતે જ કરે છે, અને ક્યારેક ટીચર એને રસ્તામાં મળી જાય કે ક્યાંક મળે તો એમનો એ વિનય કરે છે બરાબર. હવે બીજો એક સ્ટુડન્ટ છે એ એવો છે કે જે ટીચર કહે છે જે હોમવર્ક કરવાનું કહે છે એ કરતો નથી, જે કંઈ ક્લાસરૂમમાં ભણાવે છે એમાંનું કંઈ એ ભણતો નથી, ટીચરની એ બધી વાત ભણવાની વાત છે એનું તો એ કંઈ કરતો નથી, એ આવે છે નિયમિત પણ એ કંઈ કરતો નથી, અને વધારામાં એ શું કરે છે તો કે ટીચરને વારંવાર દિવસમાં બે ચાર પાંચ વાર એ મળે છે, ટીચર પાસે જઈ અને ટીચરને નમસ્કાર કરે છે, સલામ મારે છે, એમનો વિનય કર્યા કરે છે, ખૂબ વિનય કર્યા કરે છે, વારંવાર વિનય કરવા જાય છે, દિવસમાં પાંચ વાર જાય છે અને એમનો વિનય કરે છે, પણ ટીચર જે હોમવર્ક આપ્યું છે, જે લેસન આપ્યું છે એમાંનું કંઈ એ કરતો નથી, ટીચર એક દિવસ ગુસ્સે થયા કે તું રોજ મને પાંચ વખત દિવસમાં સલામ મારવા આવે છે, મને સેલ્યુટ મારે, એનો કોઈ મિનિંગ નથી, એથી હું તને કંઈ પાસ કરી દઈશ એવું બનશે નહીં, તારે જો પાસ થવું હશે એક્ઝામમાં, તારે એક્ઝામ ક્લિયર કરવી હશે અને ગ્રેડ લાવવા હશે તો મેં જે રીતે તને શીખવાડ્યું છે એ પ્રમાણે તારે મહેનત કરવી પડશે, નહીં કે તું મને સલામ માર્યા કરીશ એટલે હું તને પાસ કરી દઈશ, એવું નહીં બને. આપણે આ ઉપરથી વાત સમજવાની છે કે આપણે ભગવાનની ભક્તિ કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, એથી ભગવાન કંઈ આપી શકે નહીં. જે આપણે પ્રાપ્ત કરવાનું છે, જે આપણે અનુભવવાનું છે, એ ભગવાન આપણને કેવી રીતે અનુભવ કરાવી શકે? સાકરનો અનુભવ કરવો છે, કેવું કેવી સાકર લાગે, મીઠી લાગે છે કે તુરાસ પડતી લાગે છે કે કઈ ખારાશ અંદર છે કે નથી, ગળે તો કઈ તો એ અને એ ગળ્યો સ્વાદ કેવો છે, તો એ તમને સાકરનો ગાંગડો લાવીને આપીએ પણ છેવટે તો તમારે મોઢામાં મૂકીને અનુભવવો તો તમારે પડશે કે બીજાએ? એટલે અનુભવની વાત છે. આખો માર્ગ જે અનુભવનો છે એ અનુભવ પોતે જાતે કરવો પડે છે, એમાં કોઈ કંઈ કરાવી શકતું જ નથી. એ માત્ર તમને ત્યાં સુધી લઈ જઈ શકે એ વાત આપણે કહીએ તો પણ એ નિમિત્ત તરીકે કહેવાય, ખરેખર તો તમે ત્યાં સુધી પહોંચો છો. નિમિત્ત જે છે ત્યાં એ તમને ત્યાં લઈ જાય છે એમ પણ નથી, તમે જ એ વખતે તમારી એવી દશાને કારણે ત્યાં સુધી પહોંચો છો અને પછી એ વિકલ્પોને છોડી અને તમારા અંતરમાં જાઓ છો. એટલે બધું જ જે છે તે તમારું પોતાનું ઉપાદાન જ કરે છે, નિમિત્ત કંઈ કરતું નથી. એટલે એ આશ્રય કરવા યોગ્ય નથી, ઉપાદેય નથી, એ ધ્યેય છે, છોડવા યોગ્ય છે. આટલો આમાં સાર આપ્યો છે નિમિત્ત ઉપાદાન વિશે. નિમિત્ત ઉપાદાન વિશે ઘણું છે અને હજી થોડીક વાતો આવશે. આ આખો અધ્યાય પૂરો થશે ત્યાં સુધી હજી ઘણી વાતો આવશે, પણ મૂળ વસ્તુ એ છે કે બેઝિક વસ્તુ બરાબર સમજી લીધી હોય, નિમિત્તને જેટલું નિમિત્ત છે એટલું જ જો એને મહત્વ આપવામાં આવે તો જીવને ક્યારેય તકલીફ પડે નહીં, ઉપાધિ થાય નહીં. હવે કોઈ પ્રશ્ન હોય તો લઈએ, તો પછી આજનો સાથે આપણે પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.